प्रवचन नंबर 152 तारीख 24/7/89 54 मिनिट समयसार गाथा 13 तथा श्लोक 8।
કેમ કે એ રૂપે થવું એનો સ્વભાવ નથી, એક રૂપે જ રહેલો છે અનાદિ અનંત. કોઈ વસ્તુ સ્થિત થઈ શકતી નથી. મોક્ષ રૂપે આત્મા થાય છે એ સિદ્ધ થઈ શકતું નથી. એમ કે મોક્ષ રૂપે થાય તો એ મોક્ષ રૂપ ને મોક્ષ રૂપ બે થઈ જાય છે. જીવ બે પણ નથી, એક પણ છે. એ તો ઉદગલના સંબંધથી જુઓ તો મોક્ષ થતો દેખાય છે. ઉદગલના સંબંધને છોડીને જીવ સામાન્ય ને જુએ તો મોક્ષ થતો દેખાતો નથી, મોક્ષ સ્વરૂપ છું એમ દેખાય છે. એમ કહેવા માટે છે તો મોક્ષ સ્વરૂપ છે. મોક્ષ થતો ક્યારે દેખાય કે નિમિત્તનો સંગ કરે તો, અભાવરૂપ સંગ પછી મોક્ષ સ્વરૂપે જ આત્મા છે. આત્માનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે એમ દિગંબર આચાર્ય કહે છે. એ વાત છે. બીજી કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી. ત્યારે હવે વસ્તુ કેવી છે? આત્મા વસ્તુ તો છે, બીજી વસ્તુ ભલે સિદ્ધ ન થાય પણ આત્મા છે એની તો સિદ્ધિ થાય કે નહીં? એ તો અસ્થિર પે છે ને. આ વસ્તુ તો દ્રવ્ય છે, વસ્તુ તો પર્યાય નથી, વસ્તુ તો દ્રવ્ય છે. એ દ્રવ્યનો નિજભાવ પર્યાયનો નિજભાવ પર્યાયમાં છે, દ્રવ્યનો નિજભાવ દ્રવ્યમાં છે. પર્યાયનો નિજભાવ દ્રવ્યમાં નથી. દ્રવ્યનો નિજભાવ પોતાનો ભાવ, પારનામિક ભાવ દ્રવ્યની સાથે જ રહે છે, તન્મય પણ. તથા નિમિત્ત નૈમિત્તિક ભાવનો તો અભાવ થાય છે. એક બેન સામાન્ય તત્વ હું કાળથી જોયું નથી, એ દેખાડો છે. વિશેષનો ઉપદેશનો વિશેષ છે, નિમિત્ત નિતિ થાય છે, પરિણામ છે, એનો ઉપદેશનો એ જાણતો નવો જીવ એ એવો ઉપદેશ આપાય જે જાણે છે એનો ઉપદેશ ન હોય. વ્યવહારનો તો નથી કરતો, પરિણામ તો જાણે છે, પરને આનાથી કાઢતી જાણે છે, પરની સાથે નિમિત્ત નૈમિત સંબંધ રૂપે પરણે છે, એવો પણ અનાદિનો અનુભવ છે. એને અનુભવમાં આવ્યું હોય એ ઉપદેશ ન અપાય. જે એના અનુભવમાં નથી એવો ઉપદેશ અપાય, એમનો ઉપદેશ છે. કામ બહુ ઉદ્દરની કરતા તો સાંભળી પરિચય થયો. એકત્વ વિભક્તા વાર સાંભળી ઉપદેશ હંમેશા શુદ્ધાત્માનો હોય. હું તપોનો ને છદ્રીનો ઉપદેશ નો હોય કે શું કામ નો, એ તો એને પરિચિત છે. એ વાત અપૂર્વ નથી. નવ તપોનું શ્રદ્ધાને જ્ઞાન એ છ ત્રીવીનું જ્ઞાન, દેહનું જ્ઞાન, કર્મનું જ્ઞાન, રાગનું જ્ઞાન, એ કોઈ અપૂર્વ લબ્ધિ નથી. પણ જે એને જાણવા મળશે આવ્યું એનો ઉપદેશ નહીં આપે એ અપૂર્વ લબ્ધિ છે. તે સમયસારમાં છે. નિમિત્ત નૈમિત ભાવનો તો અભાવ જ થાય છે, દ્રષ્ટિમાં આવતો નથી નિમિત્ત નૈમિત સંબંધ. દ્રષ્ટિમાં જો નિમિત્ત નૈમિત સંબંધ આવે તો દ્રવ્ય દ્રષ્ટિ ન થાય, તો પર્યાય દ્રષ્ટિ રહી જાય. વસ્તુ નથી, અવસ્તુ છે, કહ્યું ને અવસ્તુ છે. દ્રવ્યનો નિજભાવ તો દ્રવ્યની સાથે જ રહે છે, તથા નિમિત્ત નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય. માટે શુદ્ધ નહીંથી જીવને જાણવાથી જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે એને જાણવામાં રોકાય, જાણીને એને આત્મા માને, આત્મા એનો કરતા ભોગતા છે એમ માને, જ્યાં સુધી સમજ, જ્યાં સુધી જુદા જુદા લોક પદાર્થો જાણે, શુદ્ધ નહીંથી આત્માને જાણે નહીં, ત્યાં સુધી પર્યાય બુદ્ધિ મૂક્યા બેઠી છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કરશે. આખો વારો સારો છે. આવા આ નવ તત્વોમાં એટલે આ વિશેષ રૂપ પર્યાયોના ભેદોમાં પર્યાય નહીંથી ન જોવામાં આવે અને માત્ર અંતરસિંભૂત થઈને દ્રવ્યાતિક નહીંથી આત્માને જોવામાં આવે, એટલે કે શુદ્ધ નહીંથી જોઈએ તો જીવન એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ પ્રગટ થઈ ગયું છે. એક નાનાનંદ પરમાત્મા દેખાય છે, નાયક જ નજરમાં આવે છે, બીજું કાંઈ નજરમાં આવતું નથી. તે સિવાય અસ્તિનાસ્તી અનેકા એક દેખાય છે અને બીજું દેખાતું નથી. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. જ્યારે દ્રવ્યા ચીકણીની આ ઉગાડીને દ્રવ્ય સામાન્યના દર્શનમાં જીવ જાય છે ત્યારે વિશેષનું દર્શન થતું નથી. ભલે દર્શન કરે છે વિશેષ, સામાન્યનું દર્શન કરે છે વિશેષ, પણ વિશેષમાં એટલું સામાન્ય દ્રષ્ટિગોચર થાય છે, વિશેષમાં વિશેષ જાણતું નથી. ઉપયોગમાં ઉપયોગ જ જણાય છે, ઉપયોગમાં જ્ઞાયક જ જણે છે, બીજું કાંઈ જણાતું નથી. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. એ ક્યારે દેખાય કે બહિર્મુખ દ્રષ્ટિથી દેખાય, અંતર્મુખ દ્રષ્ટિથી એક શુદ્ધાત્મા જ દેખાય, બીજા કોઈ ભેદ જ દેખાય, અભેદમાં ભેદ દેખાતો નથી. એ બે લીટીમાં બધું કહી દીધું, મૂળ રહસ્ય બે લીટીમાં આપી, પછી હવે એનો વિસ્તાર પણ કરે છે એનો જ બે લીટીનો. જ્યાં સુધી આ રીતે એમ જીવ તત્વનું એક વચન છે ને, તત્વનું જાણપણું જીવને નથી, જે વસ્તુ અજાણ રહેલી હોય એનો જ ઉપદેશ થાય, જે જાણવામાં આવ્યું હોય એનો ઉપદેશ ન હોય. મુખ્યપણે આ ગુરુદેવે વિસ્તારગર સાધન છે, ભૂલપાપથી ભિન્ન આત્માને જાણ, પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્ય લક્ષ કર, એને ભેદ પ્રભેદને જાણવામાં કોઈ દિવસ રસપૂર્વક વાત જ કરી નથી. પ્રસંગ આવે તો કહી દે બધું, પણ એને એમાં એ આપણને વ્યાખ્યાન આપતા હોય ત્યારે એમાં એને કહેવું પડે છે આપણને, પણ એને રસ ન હોય. કેમ કે એ તો શીખેલો છે ચૌદમું સ્થાન, બારમા સ્થાન, જીવ સમાજ, છદ્રિવ્યનો તત્વના ભેદો. જૈન કુળમાં જૈનનું અનંતવાર અને નવમી ગ્રેવે કે અનંતવાર ગયો એટલે એ કંઈ પૂર્વલબ્ધિ નથી. નવ તત્વનું જ્ઞાન, કુળ સ્થાન, બારમા સ્થાનનું જ્ઞાન, આઠ કર્મનું જ્ઞાન, નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન, એક ક્રિયામાં કરતા કર્મ છે એવું જ્ઞાન, એ કંઈ પૂર્વલબ્ધિ નથી. જીન વચનમાં રમે છે એમ સમજાયું ત્યારે અર્થ કર્યો કે જીન વચનમાં કરેલો જુદાત્મા એક ઉપાધિ છે એવું વાત. વિદ્યાર્થીઓને ભણાવે છે પ્રોફેસર ત્યારે જે એનું જેનું જ્ઞાન નથી એની પાસે એનો અભાવ છે જ્ઞાન, એવું જ્ઞાન આપે, બીજું જ્ઞાન ના આપે. એ અનંતકાળથી પર્યાયનો પરિચય છે, દ્રવ્યનો પરિચય, પર્યાયનો પરિચય છે, કામ બહુ સંગ્રહિત થાય. પરદ્રવ્યનો પરિચય, પરદ્રવ્યનો પરિચય છે અનંતકાળ ઉપદેશ. પાંચમી ગાથામાં કુલકુંડ આચાર્ય ભગવાન કહે છે, અમારા ગુરુએ અમારા ઉપર અનુગ્રહ કરી શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો, નવ તત્વનો ઉપદેશ આપ્યો છે એમને. અજ્ઞાની જેને જાણતો નથી એનો ઉપદેશ આપવો જોઈએ અજ્ઞાનીને. આત્મા રાગને કરે છે ને દુઃખને ભોગવે છે એ વાત એને ન કહેવી જોઈએ. એ કહેવાથી તો દ્રષ્ટા છે એનો વિચાર બતાવે. અમને શુદ્ધાત્માનો અનુગ્રહપૂર્વક ઉપદેશ મળ્યો છે. છઠ્ઠી ગાથાના પ્રશ્નમાં શિષ્યે પ્રશ્ન કર્યો કે અમે શુદ્ધાત્મા તમે જે કહેવા માંગો છો એનું સ્વરૂપ સમજાવે. આ તેની સમસ્યા નથી, બીજે નથી જાય. આ રીતે જીવ તત્વનું જાણપણું જીવને નથી, જીવને જીવનું જાણપણું નથી, જીવને અજીવનું જાણપણું છે, પરદ્રવ્યનું જાણપણું છે. જીવ જીવને જાણતો નથી, પોતે પોતાને જાણતો નથી. એનું સ્વરૂપ જયારે વારંવાર કે સામાન્ય ઉપદેશ વારંવાર આપે ત્યારે કાંઈ એને સમજાય કે આ વસ્તુ કાંઈ બચક આવે, રૂચિ થાય સમજવા. જ્યાં સુધી જીવ તત્વનું જાણતું જીવને નથી, હા હા જીવ જીવને જાણતો નથી, જીવ જીવને જાણતો નથી, જીવ અજીવને જાણે છે પણ જીવ જીવને જાણતો નથી. અપને કો આ ભૂલ કહેરા એ જ વાત. જ્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ છે, જુદા જુદા નવ તત્વોને માને છે, જાણે છે એને આત્મા પણ એ માને છે, જાણે જાણ શ્રદ્ધાંત થઈ છે. નવ તત્વને જાણીને નવ તત્વને જ આત્મા માને છે, પુણ્ય આત્મા માને, પાપને આત્મા માને, સંવરને નિદ્રાને મોક્ષને આત્મા માને. જીવ તત્વનું જાણપણું જીવને નથી, ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. જુદા જુદા નવ તત્વોને માને જીવ પૂતગલના બંધપર્ય દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ ત્યારે શુદ્ધનેથી જીવ પૂતગલનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ સંબંધ તોડી નાખે. જીવ જીવને જાણે અને પૂતગલનું જાણવું બંધ કરી દઈએ, લક્ષ છોડી દઈએ તો કહે છે વંશવાપાથી સાચું શું કાંઈ પણ વસ્તી નિમિત્ત નૈમિત ભાવથી પ્રયા હતા, તે નિમિત્ત નૈમિત ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ પૂતગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ ચીજ થઈ શકે. જગતમાં નિમિત્ત નૈમિત સંબંધી વસ્તુ નિમિત્ત નૈમિત્તિકનો અર્થ એક પદાર્થને બીજા પદાર્થના સંબંધથી જોયા કરો. વસ્તુ સંબંધ રહી જ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોતા વિશેષ ઉપર જ દ્રષ્ટિ ગઈ, સામાન્યની દ્રષ્ટિ છૂટી ગઈ. સામાન્યને જોતા નિમિત્ત નૈમિત્તિક દેખાતું નથી, કેમ કે સામાન્ય ઉપર દ્રષ્ટિ દેતા સામાન્ય જણાય છે, વિશેષ જણાતું નથી. નિમિત્ત નૈમિત્ય તો વિશેષમાં થાય છે અને વિશેષ મુલક છોડી દેતો અને સામાન્ય જો તો પરનો સબ છૂટી ગયો દેખાશે, તે જ નહીં ભૂતકાળમાં નહોતો એવો દેખાશે. નિમિત્ત નૈમિત્તિક ભાવ જે થયા હતા તે નિમિત્ત નૈમિત્તિક ભાવ જયારે મટી ગયો, દ્રષ્ટિમાં ન રહ્યો નિમિત્ત નૈમિત્તિક સંબંધ. આ તો દ્રષ્ટિની પ્રધાનતાથી વાત ચાલે છે. દ્રષ્ટિ નિર્વિકલ્પ છે, હા શુદ્ધ નહીં છે. દેખો તો નિમિત્ત નૈમિત્તિક હે નહીં, પર્યાય નહીં એ દ્રવ્યમાં. પર્યાય હોય તો નિમિત્ત નૈમિત્તિક થાય ને, પર્યાય નહીં એ. ત્યારે જીવ પૂતગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ પદાર્થિત વસ્તુ થઈ નથી, પણ પરંતુ જો તો વસ્તુ તો દ્રવ્ય છે, તે દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે. લ્યો વસ્તુ તો દ્રવ્ય છે, પર્યાય છે, નવતત્વ વસ્તુ નથી, અવસ્તુ છે. અવસ્તુ કેમ કે સ્વભાવમાં એનો અભાવ છે, સ્વભાવમાં એનો અભાવ એટલે એ દ્રષ્ટિએ અવસ્તુ થઈ ગઈ. તમે તમારા પ્લેટમાં જાઓ તો ઉપર નીચેનો પ્લેટ આ વસ્તુ છે, એમાં નથી. એમ દ્રવ્ય દ્રષ્ટિ જતા પર્યાય એમાં દેખાતી જ નથી, છે નહીં. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિષ્ભાવ દ્રવ્ય સાથે જ રહે છે, તથા નિમિત્ત નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે. પરંપરાના વસ્તુ તો દ્રવ્ય છે એટલે જ્ઞાયક ભાવ તે દ્રવ્ય છે સામાન્ય, ને દ્રવ્યનો પર્યાયનો નહીં, ને દ્રવ્યનો સામાન્ય દ્રવ્યનો સુધાત્માનો ચૈતન્ય પરમાત્માનો નિજ ભાવ પોતાનો ભાવ એટલે પરમ પારણામિક ભાવ દ્રવ્યની સાથે જ રહે છે, તન્મય છે એમાં. પર્યાયનો ભાવ પર્યાયમાં તન્મય છે, દ્રવ્યનો ભાવ દ્રવ્યમાં તન્મય છે. દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યમાં રહે છે, પર્યાયનો નિજ ભાવ પર્યાયમાં રહે છે, અને ચાર ભેદ ઉદય સંક્ષેપ થાય. દ્રવ્યનો નિજભાવ એટલે કે શુદ્ધ ભાવ એટલે પરમ પારણામિક ભાવ એ દ્રવ્યની સાથે જ રહે, કોઈ દી એમાંથી મુક્તિ પડતો નથી. કેમ કે સ્વભાવ અને સ્વભાવવાન લક્ષણ ભેદે ભેદ છે, એમાં વસ્તુ તો એક છે. સ્વભાવ અને સ્વભાવવાન પરમ પારણામિક સ્વભાવ કયો કે જ્ઞાન સ્વભાવ કયો, સમજી ગયા? એ તો એની સાથે જ રહે છે. કોઈ દી પરંપરાના ભાવ એનાથી નીકળી જાય તો જીવ તત્વનો નાશ થાય. જીવત્વ નામની શક્તિ છે એ પારણામિક પણ છે. જીવત્વ ભવ્યત્વને બરાબર છે, ભવ્યત્વ અને અભવ્યત્વનો તો અભાવ થઈ જાય છે, એનો પર્યાય અપેક્ષિત ધર્મ છે, એ તો જવા દો વ્યવહારની વિષય. હવે જીવત્વ એક રીત, એ જીવત્વના બે ભેદ, નિશ્ચય જીવત્વ અને વ્યવહાર જીવન. વ્યવહાર જીવત્વમાં દસ પ્રાણ આદિ દસ પ્રાણ, નિશ્ચય જીવત્વમાં જીવત્વ નામની શક્તિ છે, એનાથી જીવ જીવે છે, એનો નિજ ભાવ છે. જીવનો નિજભાવ જીવત્વ શક્તિ છે, જીવતર શક્તિ, એનાથી જીવ જીવે છે. નિજભાવ છૂટે નહીં, કોઈ જીવત્વ શક્તિ નીકળી જાય તો જીવ જ ન રહ્યો. પારણામિક ભાવનો ખુલાસો, પારણામિક ભાવ આપણે મગમ કહ્યું એનો વધારે ખુલાસો. જીવત્વ શક્તિથી જીવ જીવે છે, ચેતના પ્રાણથી જીવ જીવે છે, અના દેનો પારણામિક ભાવ નિજભાવ છે. એ તો દ્રવ્યની સાથે જ રહે છે, કેમ કે એમાં ઉત્પાદન થતો નથી, સાથેની સાથે ઉત્પાદન ન હોય. તથા નિમિત્ત નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે સુદ્રેથી જીવને જાણવાથી સંયોગની પ્રાપ્તિ થઈ. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, સુદ્રેથી આત્માને જાણે નહીં, ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ છે. દ્રવ્ય સ્વભાવ સામાન્યને જાણ્યા પહેલા વિશેષને જાણવાની આકાંક્ષા રહી જાય છે, અથવા વિશેષની જાણવું ચાલુ રાખીને એને સામાન્ય જાણવાનો પ્રયત્ન કરે છે. કોઈ કાળે સામાન્ય નહીં જાણે. શુદ્ધ નૈથી જ આત્મનો અનુભવ થાય, ઉતાર્થ નૈથી જ જણાય. શુદ્ધ દ્રવ્યાર્થિક ન્યાય ઉઘડે ત્યારે દ્રવ્ય સામાન્ય દર્શન થાય, ત્યારે ઓલી આત્મન થઈ જાય. એ જણાતા જ નથી, વેદફલક હોય જ નહીં. વેદના લક્ષે તો વિકલ્પ થાય છે, અવેદના લક્ષે જે વિકલ્પ ધ્યાન આપે. પછી શુદ્ધ નહીંથી અભેદ થઈ અને શુદ્ધ નહીં કહેવાય એ જ્ઞેયની વાત જુદી. આ તો અત્યારે ધ્યેયની વાત કરે છે, ઉપાધિભૂત તત્વ એમાં નવ તત્વ નથી. પર્યાયની સાથે મેળવો તો દ્રષ્ટિનો વિષય બનતો નથી, તો વ્યવહાર થઈ ગયો, પરિણામી દ્રવ્ય થઈ ગયો, અપરિણામી ચાર. પારિણામિક ભાવ એટલે જીવત્વ શક્તિથી જીવ જીવે છે, એ પારિણામિક છે. પારિણામિક એટલા માટે કે જીવત્વ શક્તિને કર્મના ઉદયની અપેક્ષા નથી, અપેક્ષા છે એટલે અનાદિ રૂપે. ચિરમિત એટલે ઘણા કાળ થી એવું છે. બહાર નથી, એમાં ને એમાં તો ગેમ અશુદ્ધ ચૂર્ણમાં સોનું છે એમ કે છે. છુપાયેલી આત્મજ્યોતિ છે એટલે જ્ઞાયક ભાવ છે ખરો, ઉત્પાદ વેણી મધ્યમાં નાયક ભાવ તો બિરાજમાન છે, એનો અભાવ થયો નથી, છુપાયેલી છે એટલે એનું અસ્તિત્વ તો છે, હયાતી છે, પણ એને દેખાતું નથી, એમ એની દ્રષ્ટિમાં દ્રવ્ય આવતું નથી. પર્યાયની રૂચિ થઈ છે એટલે દ્રવ્યની રૂચિ થતી નથી. પર્યાયની રૂચિમાં મિથ્યાત્વ છે. આ રીતે નવતત્વમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને છે ખરી, આ વિદ્યમાન જે આત્મજ્યોતિ એને અદ્રષ્ટાંત આપે છે. જેમ વર્ણોના સમૂહમાં અનેક પ્રકારના રાતાપીળા વર્ણો થાય છે ત્યારે સુવર્ણને તપાવે ત્યારે એ વર્ણોના સમૂહમાં છુપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ સોની પછી એને બહાર કાઢે છે, સોનાને તપાવે છે ત્યારે અનેક પ્રકારના રંગબેરંગ ઉઠે છે રાતાપીળા, પણ એમાં સોનું એકરૂપ રહેલું છે. વર્ણ અનંત પણ અનેક પ્રકારના છે પણ સોનું એક રૂપે રહેલું છે. જે વર્ણોના સમૂહમાં એ પર્યાયો છુપાયેલા કેમ કહ્યું કે ઓલા ઉપર નજર હતી ત્યારે દેખાતું નહોતું. સોનું એ અનેક પ્રકારના વર્ણની મધ્યમાં રહેલું છે, પર્યાયની મધ્યમાં રહેલું છે દ્રવ્ય. છુપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ ઓલું અનેકાકાર હતું પર્યાય, દ્રવ્ય એકાકાર છે, એકરૂપ છે, કાઢે તેમ શુદ્ધને થી બહાર કાઢી. જો વ્યવહાર નહીંથી આત્માના દર્શન થતા જ નથી, નિશ્ચય નહીંથી જ આત્માના દર્શન થાય છે, નિયમ છે. શુદ્ધનેથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે, એમ કે અમે તમને દેખાડીએ છીએ. હવે પ્રગટ કરવામાં આવી છે એટલે અમે તમને હથેળીમાં શુદ્ધાત્મા દેખાડીએ એમ કહીએ છીએ. પ્રગટ કરવામાં આવી છે માટે હવે અત્યાર સુધી કોઈ તમને મળ્યું નહોતું, અને પર્યાયને જ આત્મા માનીને એ પર્યાય દ્રષ્ટિને તમે પર્યાય દ્રષ્ટિ હતા, અને નવતત્વના જ્ઞાન તમને થયું એટલે તમને ભ્રમ થઈ ગયો કે તમે દર્શન થઈ ગયું. શાસ્ત્રનું જ્ઞાન થઈ ગયું એટલે તમને ભ્રમ થઈ ગયો કે જ્ઞાન પ્રગટ થઈ ગયું. અને થોડી કષાયની મનતા એ વખતે હોય તમે મારી વિચારી તો પ્રગટ થઈ ગયું. નવતત્વ જેમ જેમ શ્રદ્ધામાં આવ્યું, શાસ્ત્રનું જ્ઞાન થયું એટલે કષાયની મનતા તો હોય વખતે સામાન્ય તો શ્રદ્ધા જ્ઞાનને ચાહે પ્રગટ થઈ ગયું. ખોટી વાત છે, સમીક દર્શન ચેપ્ટર છે જ નહીં. અમે શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે માટે હવે હે ભવ્ય જીવો, હે લાયક પાત્ર જીવો, જીવો બહુ વચન છે ને, ભવ્ય જીવો એવી સંધિ છે, એવી સંધિ છે. જ્ઞાની એમ કે છે એ ભવ્ય જીવ તું સાંભળો, એની ગુંડા સારી થઈ યુગ જ નથી થાય. એ ભવ્ય જીવો હંમેશા ત્રણેકાળ હંમેશા ત્રણેકાળ આને એટલે આ શુદ્ધાત્માને અન્ય દ્રવ્યોથી એક તથા તેમનાથી થતા આત્માથી થતા નહીં જેલમીજા આવી તેમનાથી થતા નૈમિતિક ભાવો, એ નૈમિતિક ભાવનું કારણ નિમિત્ત છે, નૈમિતિકનું કારણ આત્મા નથી. અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિતિક ભાવોથી ભિન્ન એકરૂપ દેખો આદેશ આપે છે. દેખો તમને દેખાશે, એ ભવ્ય આત્મા શુદ્ધ નહીં મળે. અમે શુદ્ધ આત્માને પ્રગટ હથેળીમાં દેખાડીએ છીએ. તમે આને દેખો, આને એકરૂપ દેખો, ભાવોથી ભિન્ન રહીત એક રૂપ દેખો. આ જ્યોતિ પદે પદે અર્થાત પર્યાય પર્યાય પ્રત્યેક પર્યાય પર્યાય ઉત્પાદન માધુર દેખાય છે. એક રૂપ જે ચમત્કાર માત્ર ઉદ્યોગમાન છે. આ હા ઉદ્યોગમાન છે કે પ્રગટ છે એમ જ ઉદ્યોગમાન નથી. સમય સાથે વેદના વિપ્રેમ છે, ગાથાએ ગાથા કળ છે કળ વિદ્ધ. સામાન્ય તત્વમાં વિશેષનો અભાવ છે, વિશેષથી રહી જ સામાન્ય શબ્દો ફેરવે છે. વસ્તુ એક અત્યારે આ શાસ્ત્ર વાંચતા જ વિચાર આવ્યો. પેલા વેળા તમને કહ્યું કે જ્ઞાનીઓ સામાન્યનો ઉપદેશ આપે છે, જે ચીજનું એને ભાન નથી એનું ભાન કરાવે છે. વિશેષનું જ્ઞાન નિષ્ણાંત અનંતકાળથી વર્તે છે. દેવગુરુ શાસ્ત્ર અને દેવ કહેવાય અને ગુરુ કહેવાય અને શાસ્ત્ર કહેવાય, એ ઉદ્દેશ જ નથી. એટલી અપૂર્ણલબ્ધિ નથી. દેવગુરુ શાસ્ત્રનું જ્ઞાન શ્રદ્ધા નવ તત્વનું શ્રદ્ધા જ્ઞાન અને કશાયની મતદાનનું વાંચન મનુષ્ય બહાર કરી ચીધો. એક શુદ્ધાત્માનો ઉપદેશ મેળવ્યો નહીં. ગિનારાએ ન મળ્યા અને કદાચ કેનારા મળ્યા હોય તો એના પર ધ્યાન દેવું ખેંચાણ. માટે હવે તો આ એમ કીધું, હવે તને અમે આ જુદો દેખાડ્યો આત્મા કથેરીમાં, હવે તો તું આને દેખ. આ જ્ઞાનીનો ઉપદેશ છે અને ઉદ્દેશની પદ્ધતિ ઉપર ખ્યાલ આવે છે. કાં તો સમ્યક દ્રષ્ટિ છે અને કાં પાત્ર જીવ છે. સાક્ષાત સમ્યક દ્રષ્ટિ થઈ ગયો હોય તો શુદ્ધાત્માનો ઉપદેશ આપે, પણ પાત્ર હોય ને શુદ્ધાત્માની રૂચિ જેને થઈ છે નિકટ ભવી છે એ તો શુદ્ધાત્માને ઉપદેશ આપે.
એને ખબર છે ને કે શુદ્ધાત્મામાં હિત છે,
હિત છે
એટલે જેમાં મારો હિત છે એમાં બી જાણવું જોઈએ.
અને પોતાનું હિત જેમાં લાગતું એ જ ઘૂટે ને, એ વાણીમાં ઈ આવે, બીજું કોઈ આવે નહીં. એને દ્રષ્ટિમાં આવ્યો હોય આત્મા, બીજ આત્માની જ વાત કરે, બીજું શું કરે. ઉપદેશ નિરમ છે, શુદ્ધ આત્માનો ઉપદેશ નિરમ છે. ગિરજ એટલે ક્યાંક ક્યાં કોક કોક જગાએ કોઈ પુરુષ વાત કરે છે, પુરુષ વાત નથી, બાકી તો પરસ્પર આચાર્ય પણ કરે છે. જીવાઓ છે, જીવાઓ છે, જીવાને કરે નહીં. આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય તો જૂના કર્મની નિર્જરા થાય, નવો કર્મનો મન થાય. હવે જૂનાની નિર્જરાય થતી નથી, નવાનો બંધ થતો નથી, જોતો કરો. સંબંધ વાળો જોયે છે પરની હારે શુદ્ધનીનો ઉપદેશ મેળવ ક્યાં ક્યાં છે એનું પણ બહુ જાણી શ્રી ગુરુએ મુખ્યપણે આ શાસ્ત્રમાં શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો છે. એક લેખ આવ્યો છે દેવેન્દ્ર કુમાર શાસ્ત્રીનો, આપણે પુરસ્કાર આવ્યો હતો મારા ઉપર, મને ખબર હોય તો તમે કહ્યું વિશેષણ સારા લેખ તમારા ઉપર, એનું મેં લખ્યું હતું ને કે મારે વાંચન કરવા જવું તો મારી પરવાનગી લઈને પેપરમાં આમંત્રણ પત્રિકામાં નામ લખજો, એ બધા લખી નાખ્યું હતું. એમાં દેવેન્દ્ર કુમારનું પોસ્ટકાર્ડ આવ્યું કે તમારો કાગળ મળ્યો છે તો વિશેષનો મોટા સારા લખા તમે માહિતી કોઈ ગામડા મારીએ છે અને સંપાદક છે, સ્વસંપાદક બે ત્રણ સંપાદક છે, એટલે એનો લેખ આવ્યો છે બહુ સારો લઈ જાય વાંચો. સંપાદકનો લેખ છે ભરત સાહેબ માટે બહુ સારો. અને 100 વર્ષથી સમયસર છુપાઈ ગયું, આ પુરુષથી માન બારાય અને તમે એનો ઉપકાર માનવાને બદલે અપમાન કરો છો. અત્યારે તો સાધુ સમાજમાં સમયસર વંચાય છે એના કારણે વંચાય છે, અને સમયસરને કોઈ જાણતું જ સારા શબ્દો છે. એક પુરુષ પાયકો દિગંબર શાસ્ત્રો બહાર આવી ગયા, શું ચાલતું હતું? એક શ્રાપ કાઢ્યા, એક તત્વાર સૂત્ર, મોક્ષ માર્ગ પ્રકાશ, ચર્ચા સમયસાર, પ્રશ્નસાર, નિયમસાર નામે જાણતા હતા. અજ્ઞાની જે જાણે છે અનંતકાળથી એનો ને ઉદ્દેશ હોય નહીં. ઘીનો ગળો, ઘીનો ગળો તો પરિચિત છે, ન ઉપદેશો માટીમય છે ને ઘીમય નથી એવો ઉપદેશ હોય. વિન એકરૂપ દેખો, આ જોતી પદે પદે અર્થા પર્યાય પર્યાય એકરૂપ ચિત્ત અંતર માત્ર ઉદ્યોગમાં છે. આ આત્મા સર્વ અવસ્થાઓમાં જો વિધવિધ રૂપે દેખાતો હતો, પર્યાય વિધવિધ રૂપે દેખાતી નહોતી. આત્મા અનેક રૂપ દેખાતો હતો એ વિખ્યાત છે. પર્યાય અનેક રૂપ દેખાય ને આત્મા એક રૂપ દેખાય એ તો પ્રમાણ જ્ઞાન થઈ ગયું, સાચું જ્ઞાન પછી અનુભવ પછી. પણ વિખ્યાત દ્રષ્ટિને શું હતું કે આત્મા જ અનેક રૂપ દેખાતો હતો બેન, આત્મા જ અનેક રૂપ. આત્મા આત્મા તિર્ય, આત્મા એક ઇન્દ્રિય, આત્મા બે ઇન્દ્રિય, આત્મા રાગી, આત્મા દ્રષ્ટિ, આત્મા લોભી, એવું આત્માનું સ્વરૂપ જ નથી. આત્મા સર્વસ્થાઓમાં વિધિ રૂપે દેખાતો હતો, છેક રૂપે એકાકાર દેખાતો હતો, ભિન્ન ભિન્ન વિધિત રૂપે જુદા જુદા પ્રકાર સ્વામ દેને શુદ્ધ નહીં એક ચૈતન્ય ચમત્કાર માત્ર દેખાય છે. તેથી હવે એકાકાર જ અનુભવ કરો, આદેશો માં દેખો અમે કરો, પર્યાય બુદ્ધિનો નિધાન એમ શ્રી ગુરુનો ઉદ્દેશ છે. દૈવીનો નિજભાવ એટલે જીવન શક્તિ, એટલે કેમ કે પારનામિકના ત્રણ ભેદ છે ને, જીવતનો ભયો તો ન બનો, એમાંય કોણ જીવત્વ શક્તિના બે ભેદ, શુદ્ધ જીવત્વ અને અશુદ્ધ જીવત્વ, ભવ્ય અભવ્યત્વ પર્યાયની યોગ્યતા છે. શુદ્ધાત્મા ઉદ્દેશ એ જ ઉદ્દેશ છે.